જ્યારે મુનિરાજ આગળના ગુણસ્થાનોમાં વધે તો છઠ્ઠા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનોનો સમય પૂર્વના ગુણસ્થાન કરતા ઓછો ઓછો હોય. પોઈન્ટ સમજાય છે? શું કહું છું? સાતમા ગુણસ્થાનનો કાળ છઠ્ઠા ગુણસ્થાન કરતા અડધો ઓછો, પછી સાતમામાં જેટલો કાળ રહે એના કરતા આઠમા ગુણસ્થાનમાં મુનિરાજ કેટલો કાળ રહેશે? સાતમા કરતા ઓછો. સમજાય છે બધાને? જલ્દી જલ્દી સમજાય છે? સાતમા ગુણસ્થાનમાં જેટલો કાળ રહેશે એના કરતા આઠમામાં, બોલો મારી સાથે, આઠમામાં રહેશે એના કરતા નવમા ગુણસ્થાનમાં. જલ્દી આગળ આગળ વધવું છે. નવમા ગુણસ્થાનમાં જેટલો કાળ મુનિરાજ રહેશે એના કરતા દસમા ગુણસ્થાનનો કાળ, દસમા ગુણસ્થાનમાં જેટલો કાળ રહેશે એના કરતા અગિયારમા ગુણસ્થાનમાં ઓછો. દસમા કરતા અગિયારમા ગુણસ્થાનમાં રહેવાનો કાળ ઓછો, અને અગિયારમા ગુણસ્થાનમાં જેટલો કાળ રહ્યા એના કરતા બારમા ગુણસ્થાનમાં રહેવાનો કાળ અગિયાર કરતા ઓછો. આમાંથી શું સિદ્ધ થયું? કે બારમા ગુણસ્થાનનો કાળ અગિયારમા ગુણસ્થાન કરતા ઓછો. વિચાર કરો, બારમા ગુણસ્થાનમાં વાસ્તવિક મોહ મુક્ત છે, અગિયારમા ગુણસ્થાનમાં ઉપચારથી મોહ મુક્ત કીધું, બારમા ગુણસ્થાનમાંથી નિયમથી તેરમામાં જવાના છે, અગિયારમા ગુણસ્થાનમાંથી નિયમથી દસમામાં આવવાના છે. પરંતુ અગિયારમા ગુણસ્થાન અને બારમા ગુણસ્થાનના કાળનું કમ્પેરિઝન કરો તો વિતરાગતાનો ભોગવટો બાર કરતા અગિયાર વાળા એ વધારે વાર કહી. ન સમજાયું? સમજાય છે? જે મુનિરાજ નિયમથી નીચે આવવાના છે અને જે મુનિરાજ નિયમથી ઉપર જવાના છે, બે મુનિરાજના કાળમાં કમ્પેરિઝન કરો તો અગિયારમા ગુણસ્થાનમાં રહેવા વાળા મુનિરાજ બારમા ગુણસ્થાન વાળા મુનિરાજ કરતા વીતરાગતા વધારે સમય ભોગવે છે. કારણ કે આ ગુણસ્થાનનો ક્રમ નિયમ છે કે એક એક ગુણસ્થાનમાં આગળ આગળ વધતા જઈએ એમ એ ગુણસ્થાનનો કાળ ઓછો થતો. સમજાયું? ખ્યાલ આવે છે? તો આ પોઈન્ટ છે, નવમો પોઈન્ટ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે ઘણી વાર લીધી છે. હવે આ એક એક ગુણસ્થાનનો કાળ ઓછો ઓછો થતો જાય તો પણ અગર હું તમને એમ પૂછું કે નવમા ગુણસ્થાનનો કાળ કેટલો ઉત્કૃષ્ટ, અંતર્મુહૂર્ત, દસમા ગુણસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત, અગિયારમાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત, બારમાનો ઉત્કૃષ્ટ કાળ અંત, બારમા સુધી ના, તેરમાનું બધું બદલાઈ જશે, એટલે બારમા સુધીનું ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત, ટોટલ છ થી લઈને ચૌદ, સોરી, ટોટલ છ થી લઈને બારમા ગુણસ્થાનનો ટોટલ કાળ અંતર્મુહૂર્ત. કેમ? કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. શું ગજબ છે કો! હવે કેટલો અંતર્મુહૂર્ત, કેટલો ભેદ, કયા મુનિરાજ કેટલો સમય, કયા અંતર્મુહૂર્તનો કયો ભાગ, કેટલો ભાગ, કેટલો સમય રહ્યા, એ બધું કેવળ જ્ઞાન ગમ્ય છે. થોડું તો કેવળ જ્ઞાન માટે બાકી રાખીએ, બધું અહીંયા જાણી લેશું તો ત્યાં શું કરશું. ખ્યાલ આવે છે? સમજાયું? તો એ પોઈન્ટ આવ્યો નવમો પોઈન્ટ, બરાબર છે? યથાયોગ્ય અંતર્મુહૂર્ત હોને પર ભી ગ્યારહવે ગુણસ્થાન કા કાળ શીણ કષાય કી અપેક્ષા અધિક હૈ, બરાબર? યથાયોગ્ય અંતર્મુહૂર્ત હોને પર ભી ઇસકા કાળ ઉપશાંત કષાય કી અપેક્ષા કમ હૈ. રાઈટ? અગિયાર બાર ના ગુણસ્થાનના આપણે કાળ અપેક્ષા એ વાત કરી. હવે આગળ જો, દસમા ગુણસ્થાન, અરે દસમો પોઈન્ટ, સોરી, અગિયારમા ગુણસ્થાનમાં મરણ સંભવ છે, બરાબર? અગિયારમા ગુણસ્થાનમાં મરણ સંભવ છે, થાય જ એવો નિયમ નથી પરંતુ મરણ સંભવ છે. બારમા ગુણસ્થાનમાં પણ મરણ, અરે બારમા ગુણસ્થાનમાં મરણ થઈ જ નો શકે, કારણ કે બારમા ગુણસ્થાનમાંથી તો હવે મુનિરાજ એક અંતર્મુહૂર્તમાં ક્યાં જવાના છે? અરિહંત સકલ પરમાત્મ દશા પ્રગટ થવાની છે, એટલે ત્યાં મરણ સંભવ નથી. ચલો આગળ. હવે અગિયારમો પોઈન્ટ, યહ એટલે કે અગિયારમું ગુણસ્થાન મોક્ષ જાને પર્યંત, એટલે મોક્ષ જતા પહેલા અધિક સે અધિક, વધારેમાં વધારે ચાર બાર આ સકતા હૈ, અને એક જીવન કાળમાં અધિક સે અધિક બે વાર આવી શકે, બરાબર? સમજાય છે? અગિયારમું ગુણસ્થાન મોક્ષ જતા પહેલા મેક્સિમમ આવે તો કેટલી વાર આવશે? અગિયારમા ગુણસ્થાનમાં મેક્સિમમ જશે તો કેટલી વાર જશે? જસે તો નિયમ નથી કે જસે જ, કારણ કે મોક્ષ માર્ગના ક્રમમાં 11મું ગુણસ્થાન કમ્પલસરી નથી. સમજાય છે? તો અધિક સે અધિક જાયંગે તો 4 બાર, ઓર એક જીવન કાલ મેં જાયંગે તો મેક્સિમમ 2 બાર. આવ્યું સમજમાં? ચલો હવે આગળ. આની સામે યહ મોક્ષ જાને વાલે પ્રત્યેક જીવ કે માત્ર એક જ વાર આવા વાળું ગુણસ્થાન છે. 12મું ગુણસ્થાન કેટલી વાર આવે મોક્ષ જતા પહેલા? કેટલી વાર આવે? પુરુષાર્થ કરે તો પાછું આવી શકે કે નહીં? બીજી વાર એમાં આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. ચલો હવે 12મો પોઈન્ટ શું કે છે? કેટલો સરસ છે જો. ઇસે પ્રાપ્ત કરને કે બાદ ભૂઈ 11મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યા પછી પણ પુરુષાર્થની હીનતા સે કુછ, અગર પુરુષાર્થની હીનતા થઈ અને 11મા ગુણસ્થાનથી નીચે આવતા 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 અગર પુરુષાર્થની હીનતા થતા થતા વિપરીતતા થઈ ગઈ અને અગર એ પહેલા ગુણસ્થાનમાં આવી ગયો જીવ, તો કુછ કમ અર્ધ પુદગલ પરાવર્તન કાલ સંસાર મે ભટક સકતા હૈ. પોઈન્ટ સમજાય છે? 11મા ગુણસ્થાનથી નીચે આવ્યા બાદ અગર પુરુષાર્થની એવી ધારા પાછી ન ઉપડી અને મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યો ગયો જીવ, તો કુછ કમ અર્ધ પુદગલ પરાવર્તન કાલ સુધી સંસારમાં રખડી શકે. આવ્યું સમજમાં? અને અહીંયા એની સામે યે તદ્ભવ મોક્ષ ગામી હી હોતે હૈ. 12મા ગુણસ્થાન વાળા તદ્ભવ મોક્ષ ગામી જ હોય, નિયમથી એ જ ભવમાં મોક્ષ જવા વાળા જીવને જ 12મું ગુણસ્થાન આવશે. આ કાળમાં આવી શકે 12મું? આ કાળમાં, પંચમ કાળમાં 12મું આવી શકે ને? મોક્ષ ના જઈ શકે પણ પંચમ કાળ ભરત ક્ષેત્રની, ભરત ક્ષેત્રમાં તો હમણાં પંચમ કાળ છે, વિજય ક્ષેત્રમાં તો 4થો ડારો છે. તો અહીંયા ભરત ક્ષેત્રમાં 12મું આવી શકે? ભરત ક્ષેત્રના મુનિરાજ ક્યાં સુધી હમણાં આગળ જઈ શકે? 7મા ગુણસ્થાનથી આગળ હમણાં પ્રવેશ પામી શકવાની એવી પર્યાયની યોગ્યતા જ નથી. સમજાયું? ચલો આગળ. હવે 13મો પોઈન્ટ યહ મોક્ષ માર્ગ મે નિયમ સે પ્રાપ્ત હોને વાલા ગુણસ્થાન. આવી રીતે આપણે લીધું, એ જ આવ્યું. યહ મોક્ષ માર્ગ મે નિયમ સે પ્રાપ્ત હોને વાલા ગુણસ્થાન. યહ મોક્ષ માર્ગ મે નિયમ સે પ્રાપ્ત હોને વાલા ગુણસ્થાન. 12મું ગુણસ્થાન મોક્ષ માર્ગમાં નિયમથી પ્રાપ્ત થવા વાળું ગુણસ્થાન છે. આવ્યું ક્લિયર? હવે લાસ્ટ 14મો પોઈન્ટ છે. જો કેટલો સરસ છે. 14મો પોઈન્ટ છે, શું કે છે? ઇસમે કિસી ભી કર્મ પ્રકૃતિ કા અભાવ નહીં હોતા. 12મા ગુણસ્થાનના અંતર્મુરત કાળ દરમિયાન પૂર્ણ વિતરાગતા રૂપે પરણવા છતાં પણ 11મા ગુણસ્થાનમાં એક પણ કર્મ પ્રકૃતિનો અભાવ નથી થતો અને 12મા ગુણસ્થાન દરમિયાન 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધીમાં કેટલી 63 પ્રકૃતિનો શું થઈ જાય છે? હવે આપણે એનું કેલ્ક્યુલેશન 13મામાં જોશું. 12માનો અંત સમય અને 13માનો પ્રથમ સમય, એ દરમિયાન કેટલી પ્રકૃતિનો અભાવ થશે? હવે એ હું તમને ગણાવીશ. 63 કેવી રીતના આવી એનું કેલ્ક્યુલેશન આપણે હમણાં 13મા ગુણસ્થાનની ચર્ચામાં કરશું. થઈ ગયું એટલું? 14 પોઈન્ટ થયા શ્રુતિબેન? 14 થયા? તમારે વધારે થયા? ઓહો, ચલો બોલો. નહીં, 11મા ગુણસ્થાનમાં પણ ઈર્યાપત આશ્રવ છે અને 12મા ગુણસ્થાનમાં પણ ઈર્યાપત આશ્રવ છે. આપણે કેટલી વાર લીધું છે? સાંપ્રાયિક આશ્રવ 10મા ગુણસ્થાન સુધીના જ હોય. કષાય સહિતનો આશ્રવ એને સાંપ્રાયિક આશ્રવ કહેવાય અને કષાય સહિતનો ભાવ 10માના અંત સુધી છે. 11 તો પૂર્ણ વિતરાગી છે ને, તો એ પોઈન્ટ અહીંયા નહીં. કઈ વાંધો નહીં, ગુડ ટ્રાય. ચલો વેરી ગુડ. આ ઉપશમ શ્રેણીનું છેલ્લું ગુણસ્થાન અને 12મું ગુણસ્થાન એ શપક શ્રેણીનું છેલ્લું ગણ. વેરી ગુડ. ચલો જલ્દી. હા હા બરાબર છે. એટલે અગિયારમા ગુણસ્થાનમાં શું છે કે એ નિર્મલી ફળ એટલે એ ઔષધિ નાખી કટક ફળ નાખ્યું પટકડી નાખી સમજાય છે એટલે એ કર્મ એટલે કે એ પાણી સ્વચ્છ થઈ ગયું. અને આ કેવું છે પાણી કેવું છે પૂર્ણ નિર્મળ છે એટલે કોઈ મલ નથી નીચે નથી ક્યાંય નથી મલ રહિત નું પાણી છે. ચલો વેરી ગુડ. હા ચલો બહુ સરસ વેરી ગુડ પોઈન્ટ આપણ બહુ સરસ પોઈન્ટ છે. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિની સત્તા છે? અગિયારમા ગુણસ્થાનમાં સત્તા આઠની અને ઉદય સાતનો. બારમા ગુણસ્થાનમાં સત્તા સાતની અને ઉદય પણ સાતનો. વેરી ગુડ બહુ સરસ પોઈન્ટ. વેરી ગુડ આપણ બહુ સરસ. પાંચ ભાવ હોઈ શકે સમજાય છે. અગિયારમા ગુણસ્થાનમાં આવે તો સોરી પાંચ ભાવ નિયમથી અગિયારમા ગુણસ્થાનમાં પાંચ ભાવ અને બારમા ગુણસ્થાનમાં ચાર ભાવ. વેરી ગુડ. ચલો બોલો અજીન થઈ ગયું. વેરી ગુડ. ના 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 અગિયાર અને બાર બે માં ઔદારિક શરીર જ છે. પરમ ઔદારિક તો તેરમા ના પ્રથમ સમયે થશે. તો ઔદારિક શરીર બાર ઔદારિક શરીર કયા ગુણસ્થાન સુધી? તો કે બારમા ગુણસ્થાન સુધી ઓદા. કારણ કે બારમા ગુણસ્થાન સુધી હજી મુનિરાજ છે ભાઈ. ઉત્તમ અંતરાત્મા કીધું ને પરમાત્મા નહીં ઉત્તમ અંતરાત્મા કીધું. ચલો વેરી ગુડ બહુ જ સરસ. હવે આપણે તેરમા ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરીએ. ચલો બરાબર એકદમ ક્લિયર બધાને. તેરમું ગુણસ્થાન પ્રારંભ કરીએ છીએ એમાં આપણે એક એક પોઈન્ટ લેશું કારણ કે એમાં ઘણા બધા પોઈન્ટ છે. જો આપણે જેટલા કવર કરી શકીએ એટલા આપણે કરશું. તેરમા ગુણસ્થાનનો પ્રારંભ કરીએ છીએ એમાં સૌથી પહેલા તેરમા ગુણસ્થાનનું નામ તમે લખતા હો તો ખાલી બધું ના લખી શકો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખતા જશો. ઓકે તેરમા ગુણસ્થાનનું નામ પહેલા આખું નામ કહો મને. વેરી ગુડ. સંયોગ કેવડી. શું છે નામ તેરમા ગુણસ્થાનનું? સંયોગ કેવડી. હવે આની તો જેટલી મહિમા કરો એક એક ગુણસ્થાનની, પરંતુ સંયોગ કેવડી એટલે શું થઈ ગયા મુનિરાજ? હવે કેવડી થઈ ગયા. અરે ભગવાન થઈ ગયા, દેવ થઈ ગયા, અરિહંત થઈ ગયા. વિતરાગતાનું જે ફળ છે એ ફળ પ્રાપ્ત થયું અને એ વિતરાગતાનું ફળ શું છે? સર્વજ્ઞતા. તો એ સર્વજ્ઞતા પ્રાપ્ત થયેલ જીવને શું કહેવાય? સંયોગ કેવડી. સમજાયું પહેલો પોઈન્ટ? ખ્યાલ આવે છે વિતરાગતાનું ફળ શું? ચલો એક પહેલેથી લો. તત્વ નિર્ણયનું ફળ શું? સમ્યક દર્શન. સમ્યક દર્શનનું ફળ શું? મુનિ અવસ્થા. મુનિ અવસ્થાનું ફળ શું? પૂર્ણ વિતરાગતા. પૂર્ણ વિતરાગતાનું ફળ શું? સર્વજ્ઞતા. અને સર્વજ્ઞતાનું ફળ શું? શુદ્ધ દશા. આવ્યું આખું? આવ્યું જલ્દી? ઉપમા બી ક્લિયર થયું? શું કીધું? તત્વ નિર્ણયનું ફળ તત્વ વિચાર. દેખો તત્વ વિચાર કી મહિમા. તો તત્વ નિર્ણયનું ફળ શું આવ્યું? શું આવે? કોને આવે? કોને આવે? જે તત્વ નિર્ણય કરે. સમજાય છે? હર્ષ આંટી કે છે અમને આવે. ઓફકોર્સ આપણને જ આવવાનું છે. કારણ કે તત્વ નિર્ણય કોણ કરવાનું છે? કે જે તત્વનો વિચાર કરે છે, જે તત્વનો અભ્યાસ કરે છે, જે તત્વનું વાંચન કરે છે, જે તત્વનું શ્રવણ કરે છે. તો તત્વ નિર્ણયનું ફળ શું છે? તત્વ નિર્ણયનું ફળ સમ્યક દર્શન. સમ્યક દર્શનનું ફળ. અચ્છા આ નોટબુક્સ આવી છે, સોરી લાસ્ટ ટાઈમ પણ હું ભૂલી ગઈ હતી. જેને આ નોટબુક જોતી હોય, મને ખાસ અક્ષયભાઈએ કીધું હતું કે બધાને આ નોટબુક આપવામાં આવે, એની સાથે પેન પણ આપવામાં આવશે. અને જે ન લખતા હોય ને લખી શકતા હોય એ જરૂરથી લખે. જેમ્સમાં ખાસ કીધું હતું કે જેને જોવે એ લઈ લે અને જેટલા પોઈન્ટ લખી શકો એટલા પોઈન્ટ લખવાનો પ્રયત્ન કરજો. તો ઘરે જઈને તમે તમારું લખેલું વાંચશો તો તમને થોડું યાદ પણ રહેશે. હા દર સન્ડે લઈ આવવાની હે ને. હવે નવું પ્રકરણ ચાલુ થશે બસ. હવે આ તો પૂરું થવાનું છે બે ત્રણ અઠવાડિયામાં. તો આપણે એ થોડુંક લેખન પર એટલે કે લખવાનું પણ રાખીએ. ચલો આગળ હવે શું કહે છે? હા ચલો જલ્દી મને આખો ક્રમ જલ્દી. તત્વ નિર્ણયનું ફળ સમ્યક દર્શનનું ફળ પ્રચુરાનંદ. સમજાય છે? સમ્યક દર્શન એટલે ચતુર્થ ગુણસ્થાન પંચમ ગુણસ્થાન. પણ એનાથી આગળ હવે જીવ પ્રચુર આનંદ. એના એનું ફળ શ્રેણી. શ્રેણીનું ફળ પૂર્ણ વિતરાગતા. પૂર્ણ વિતરાગતાનું ફળ સર્વજ્ઞતા. સર્વજ્ઞતાનું ફળ શુદ્ધ. આવ્યું સમજમાં જલ્દી? ચલો હવે આમાં સૌથી પહેલા તેરવે ગુણસ્થાન કા નામ સંયોગ કેવડી. સંયોગ કેવડી પોઈન્ટ. પરમાત્મા થઈ ગયા. પરમાત્માના કેટલા ભેદ છે? બે કયા કયા? સંયોગ કેવડી, અયોગ કેવડી, એ તો તેરમું અને ચૌદમું અને સ્થાન છે. પરંતુ પરમાત્મા ના ભેદ છે સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. કોઈ સમજાય છે? તો હમણાં આપણે હવે બે અઠવાડિયા સકલ પરમાત્માની ચર્ચા કરશું અને પછી આપણે નિકલ પરમાત્મા એવા અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી તે સિદ્ધ પરમાત્માની પણ ચર્ચા કરશું. ચલો હવે આપણે આમાં સૌથી પહેલા લઈએ કે શપક શ્રેણી કે ચારો ગુણસ્થાન કે બાદ પ્રાપ્ત હોને વાલા ય પ્રથમ ગુણસ્થાન હૈ. શું આવ્યો પોઈન્ટ? જલ્દી શું આવ્યો પોઈન્ટ? શપક શ્રેણી, શપક શ્રેણી પ્રાપ્ત થયેલ મુનિરાજ ને એના પછીનું આ આવતું પહેલું ગુણસ્થાન છે અને એનું નામ શું છે? સંયોગ કેવડી. એનું નામ શું છે? સંયોગ કેવડી. બરાબર, આ એક પોઈન્ટ. હવે બહુ સરસ પોઈન્ટ છે, જો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે સંયોગ અરે શપક શ્રેણી પર આરુણ મુનિરાજ જયારે ક્ષીણ કશાય એટલે કે બારમા ગુણસ્થાનમાં પહોંચે છે ત્યારે સુખ કેવું હતું? પૂર્ણ. અને હવે જયારે સંયોગ કેવડી દશામાં પહોંચે છે, તેરમા ગુણસ્થાનમાં પહોંચે છે, ત્યારે એ જ પૂર્ણ સુખ હવે શું કહેવામાં આવશે? તો કે અનંત સુખ. કેમ? કારણ કે બારમા ગુણસ્થાનના અંત સુધીમાં 63 પ્રકૃતિનો ક્ષય થઈ ગયો. એ 63 પ્રકૃતિનું કેલ્ક્યુલેશન કેવી રીતના કર્યું કે 47 + 13 + 3? હવે કહું તમને કેવી રીતના. 47 વેરી ગુડ, 47 ઘાટી કર્મ, કારણ કે 13મા ગુણસ્થાનનો પહેલો સમય એટલે અરિહંત દશા, અને અરિહંત દશા પ્રગટ થતા 8 કર્મમાંથી મૂળમાંથી કેટલા કર્મનો ક્ષય થઈ જશે? 4. અને 4 ઘાતી કર્મની ઉત્તર પ્રકૃતિ કેટલી છે? 47. તો એ 47 એ 47 પ્રકૃતિનો ક્ષય 12મા ગુણસ્થાનના અંત સમય સુધી થઈ જશે. હવે આપણે કેટલી ગણવાની? હજીન ઉપમાવી કેટલી ગણવાની? હજીન 13 અને 3 એટલે 16. તો 47 + 13 + 3 કરો તો કેટલી આવશે? 63 આવશે. હવે 47 સમજાઈ ગઈ કેવી રીતના બધાને પાછળ? અરે બોલો, 47 કોની? ઘાતી કર્મની. ઘાતી કર્મની જે 4 મૂળ પ્રકૃતિ છે એની ઉત્તર પ્રકૃતિ કેટલી છે? 40. મોહન્ય કર્મની 28. અંતરાય કર્મની 5. પછી દર્શનાવર્ણીની 9. દર્શનાવર્ણીની 9 અને જ્ઞાનાવર્ણીની 5. તો 5, 9, 28 અને 5. 5, 9, 28 અને 5 એનું ટોટલ કરશો તો 47. અને 47 પ્રકૃતિનો ક્ષય 12માના અંતિમ સમય અને 13માના પ્રથમ સમયમાં થયો. હવે કેટલી ગણવાની છે? 13 અને 3. તો 13 પ્રકૃતિ છે નામ કર્મની જે જાય છે. હવે એના પણ નામ છે પરંતુ એટલા ડિટેલમાં આપણે નથી જતા હમણાં. તો 93માંથી 13 પ્રકૃતિનો ક્ષય નામ કર્મની 13 પ્રકૃતિ ગઈ 93માંથી, બરાબર. અને 3 પ્રકૃતિ ગઈ આયુ કર્મની. પોઈન્ટ સમજાય છે? આયુમાંથી 4 આયુમાંથી 3 આયુનો ક્ષય થયો. હા, 3 આયુનો ક્ષય થઈ ગયો. 13 નામ કર્મની પ્રકૃતિનો ક્ષય થયો અને 47 ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થયો. તો 16 પ્રકૃતિ અઘાતીની ગઈ અને 47 પ્રકૃતિની ઘાતીની ગઈ. તો 47 + 16 = 63. તો 63 કર્મનો કેટલામાંથી? 148માંથી 63 કર્મનો ક્ષય થઈ ગયો 12માના અંતમાં અને 13માના પ્રથમ સમયે. તેથી વિતરાગતાનું ફળ સર્વજ્ઞતા, સર્વદર્શીપણું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય રૂપ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ એવા અરિહંત પરમાત્મા બની ગયા. લાંબુ થઈ ગયું, કઠિન પડ્યું, ખાલી એટલું તો યાદ રહેશે ને? 63 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે 13મા ગુણસ્થાનના પ્રથમ સમય. આટલું ખ્યાલ આવ્યો? એકદમ બરાબર. હવે 13મા ગુણસ્થાનમાં અનંત ચતુષ્ટયને અગર આપણે હજી એને આપણે એનો ખુલાસો કરીએ તો આવે છે કે 13મા ગુણસ્થાનના પહેલા સમયે 9 કેવળ લબ્ધિ પ્રગટ થાય છે. કોઈને યાદ છે નવલબ્ધી ના નામ? કોઈને ખ્યાલ છે નવલબ્ધી? પેલા તો મને કહો નવલબ્ધી કે નવ જે ભેદ કે નવ જે ગુણ કે નવ જે નિર્મલ પર્યાય પ્રગટ થાય છે એ કયા ભાવના ભેદ છે? પાંચ ભાવમાંથી એ જે નવ ભેદની પૂર્ણતા થઈ એ કયા ભાવના ભેદ છે? એક્સલન્ટ, વેરી ગુડ. શાયિક ભાવના નવે નવ ભેદ અહીંયા તેરમા વર્ષના પહેલા સમય પ્રગટ. અરે ભાઈ, આપણા મુનિરાજ વિતરાગી તો હતા, હવે સર્વજ્ઞ થઈ ગયા. અંતરાત્મા તો હતા, પરમાત્મા થઈ ગયા, દેવ થઈ ગયા, અરિહંત થઈ ગયા. ખ્યાલ આવે છે? બધા નામો પણ છે, અરિહંત, અરુહંત, અરહંત, એ બધાના અર્થ કર્યા છે. આપણે કરશું હમણાં એ બધા નામોના પણ અર્થ છે. તો નવ કેવલ લબ્ધિ, જલ્દી જલ્દી નવ કેવલ લબ્ધિ, જલ્દી નવ લબ્ધિ. નવ લબ્ધિ ઇન્ક્લુડ ચાર અનંત ચતુષ્ટય અને પાંચ લબ્ધિ. તો પાંચ લબ્ધિ ને ચાર અનંત ચતુષ્ટય ઇઝ ઇક્વલ ટુ નવ લબ્ધિ. હવે એક વાર હું ખાલી નવ લબ્ધિના નામ બોલું છું, ધ્યાનથી સાંભળજો. નવ કેવલ લબ્ધિ પ્રગટ થાય છે તેરમા ગુણસ્થાનના પહેલા સમયે. ચાર ઘાતી કર્મનો ક્ષય થતા, ચાર ધાતી કર્મનો ક્ષય થતા નવ લબ્ધિ પ્રગટ થાય છે. એ નામ ખાલી બોલું છું, ધ્યાનથી સાંભળજો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. સમજાય છે? નહીં, અનંત સુખ નહીં આવે. નવ લબ્ધિ લેશો તો અનંત જ્ઞાન, અનંત દર્શન. સામો સાંભળો, શાયિક સમ્યક્ત્વ, શાયિક સમ્યક્ત્વ અને શાયિક ચારિત્ર. તો શાયિક સમ્યક્ત્વ એન્ડ શાયિક ચારિત્ર ઇન્ક્લુડ અનંત સુખ. કારણ કે શાયિક સમ્યક્ત્વ, શાયિક ચારિત્ર પ્રગટ થયું એનો અર્થ કે અવિના ભાવે સમ્યક્ત્વ ચારિત્ર સાથે સુખ પ્રગટ થાય, થાય ને થાય. તો નવ લબ્ધિમાં અનંત સુખ નથી લીધું. સમજાયું શું કીધું? જલ્દી પહેલું અગેન, અનંત જ્ઞાન, અનંત દર્શન, શાયિક સમ્યક્ત્વ, શાયિક ચારિત્ર. શાયિક સમ્યક્ત્વ ચારિત્ર ઇન્ક્લુડ અનંત સુખ ગર્ભિતપણે એમાં આવી ગયું. અને હવે કેટલા ભેદ રહ્યા? પાંચ. પાંચ પાંચ કયા રહ્યા? અનંત દાન. ખાલી દાન બોલશો તો નહીં ચાલે. અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય. અગેન નવલબ્ધિના નામ, જલ્દી. એક્ઝામ નજીક આવે છે તો બધાને ભણવાની વિનંતી કરું છું. બે અઠવાડિયા પછી એક્ઝામ લેવાની છે, હજી એનું બધું કહીશ તમને. એટલે આ એકવાર આખું પ્રકરણ થશે પછી બધાએ એક્ઝામ આપવાની છે. આઈ હોપ આમાંથી અડધા છૂન થઈ જાય. ખ્યાલ આવે છે? ચલો જલ્દી નવલબ્ધિના નામ, જલ્દી જલ્દી. અનંત જ્ઞાન, અનંત દર્શન, શાયિક સમ્યક્ત્વ, શાયિક ચારિત્ર, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને કોના ભાવમાં પ્રગટ થયું? ચાર ઘાતી કર્મના અભાવમાં નવ કેવલ લબ્ધિ પ્રગટ થઈ. બરાબર બોલી? ચાર ઘાતી કર્મના નાશમાં નવ કેવ, ચાર ઘાતી કર્મ, ચાર ઘાતી કર્મ, ઘાતી કર્મના નાશમાં નવ કેવલ લબ્ધિ પ્રગટ થાય છે. બરાબર છે? અરે હું બરાબર છે પૂછ્યું એટલે બધા પછી જવાબ ન આપે, બધા વિચારમાં પડી જાય કે આમાં કઈ ગડબડ લાગે છે. અરે એમાં શું ખોટું બોલી? ચાર ઘાતી કર્મના નાશમાં નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય છે. હા, વેરી ગુડ. અરે બોલો, અહીંયા શું કે છે કે જે સ્વયં મરતું હોય, અહીંયા એવું લખ્યું છે બધું, વાંચો તો હવે. એક તો આ છે કે ભાઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્મ અને જીવના ભાવો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પણ લોજિક એટલો સરસ આપ્યું કે જે સ્વયં નાશ પામતું હોય, જે સ્વયં મરતું હોય એ બીજાને જન્મ આપે. લોજિક અહીંયા આપ્યું એટલે કહું છું તમને કે ચાર ઘાતી કર્મનો તો નાશ થાય છે ભાઈ, ચાર ઘાતી કર્મનો અભાવ થાય છે અને એ નાશ થાય છે, એનું મરણ થાય છે, એનો અભાવ થાય છે અને નવલબ્ધિને જન્મ આપે. એક વાત તો આ બરાબર છે સમજાવવા માટે. અને એક તો મૂળ જે ગુરુદેવજીએ આપણને 45 વર્ષ જે દ્રઢપણે આપણને બેસાડ્યું કે ભાઈ કર્મના નાશમાં અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ છે, એમ છે કેવળ જ્ઞાની જ્ઞાન કેવળ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થયો એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ છે. તો કે ભાઈ એમ નથી, દેવની સ્વતંત્રતા ભિન્ન ભિન્ન છે. એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે કર્મનો અભાવ થયો એ કર્મની યોગ્યતાથી, એ કર્મ અકર્મ રૂપે થઈ ગયા એની યોગ્યતાથી, અને અહીંયા અનંત ચતુષ્ટય કે નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય છે એ જીવની પોતાની એવી યોગ્યતા. ચલો આગળ, હવે આગળનો એક વિષય લઈએ. वो बता विषय से आज तो आई डोंट थिंक सो पूरु थसे पर आपने जेटलू थसे एटलू कर हवे मां सौथी पहला अरिहंत परमात्मा आधार दोषो थी रहित होय छे। चलो मैंने खाली आपने बहुत डिटेल में नहीं जता पर जितला प्रकरण आवे छे एटला बधा मारे आमां लेवा छे। आधार दोष कोई ने याद छे आधार दोष ना नाम जड़ी एम ने बधाय मळीने नहीं बोलवानुं कोई इंडिविजुअल कोई ने आधार दोष खाली हाथ ऊपर करो आधार दोष वेरी गुड अधारे अधार दोष ना नाम अधारे अधार दोष ना नाम वो नहीं बोला डोंट वरी तो बता हाथ ऊपर गई सर जल्दी 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 अधार दोष जो कितना सरस है केवड़ी परमात्मा अनहंत भगवान सकल परमात्मा संयोग केवड़ी हा अधार दोष थी रहित होय छे जे अधारे अधार दोष जोजो आमाथी आपने केटला छे जोजो गणजो समझो समझाय छे। अरे अरे नाम तो सांभरो एकाद तो नहीं होय सांभरो जो भूख કેટલા વાગે લાગશે જલ્દી ભૂખ પ્યાસ બરાબર પછી બીમારી એ તો પૂછ્યો જ નહીં સમજાય છે ભૂખ આ બધા દોષથી આપણા ભગવાન રહિત છે સમજાય છે હવે આ કોઈ પણ દોષ સહિત તમે ભગવાનને માનો છો કે ભગવાન એવા છે માનો છો તો સાચા દેવની જેને શ્રદ્ધા નથી એને સમ્યક દર્શન તો ત્રણ કારમાં નહીં થાય ख्याल आए साचा देव शास्त्र गुरु नु श्रद्धांत तो दृढ़ पर अंदर में होइए भूख प्यास अधार दोष ना नाम लगजो एग्जाम में काई पन पूछी सकी भूख एटले आवानु छे एम नहीं समझता भूख प्यास बीमारी बुढ़ापो पची जन्म पची मरण पची भय पची राग પછી દ્વેષ સમજાય છે બધાને સંભળાય છે બધાને ભૂખ તરસ બીમારી બુઢાપો જન્મ મરણ ભય રાગ દ્વેષ ગર્વ સમજાય છે ગર્વ અહંકાર અભિમાન ગર્વ પછી મોહ પછી ચિંતા હોય ને આપણને હોય ને ચિંતા હોય ચિંતા બોલો જલ્દી આખો દિવસ આચાર્ય કે છે તું જેટલી ચિંતા કરે છે અગર તું ચિંતન કરે ને એટલું તો તારું કલ્યાણ થઈ જાય તો કે જે ચિંતા કોની ચિંતા કે જે પરદ્રવ્યનું કોઈ પણ પ્રલંબન મારા આધીન કે મારા હાથમાં નથી એવા પરદ્રવ્યની શું કરીએ છીએ આપણે બાળકોની ચિંતા તો રહે નહીં સુતિબેન જલ્દી બોલો ચિંતા રહે કે નહીં અરે બધાની વાત છે કે નહીં ચિંતા રહે કે નહીં ચિંતા તો કે છે ભગવાન આવા ભાવથી મધ આઠ પ્રકારના મધ આવે છે ને મધ સમજાય છે પછી અચરજ સમજાય છે આશ્ચર્ય તો થાય ને કઈ જોઈને એવું સરસ આમ કોઈ એવું પર ગે હોય કે કેવું સરસ હોય કઈ તો આશ્ચર્ય અરે વાહ શું ગજબ અરે શું હતું અરે શું મજા આવી ગઈ સમજાય છે તો એવો અચરજનો ભાવ ભગવાનને અચરજ બરાબર પછી નિદ્રા તો ભગવાનને લોય ને અમને તો બોલો નિદ્રા જલ્દી નિદ્રાથી પણ ભગવાન રહી છે નિદ્રા એના પછી અરતિ નિદ્રા પછી અરતિ એટલે અણગમો દુઃખ બરાબર એના પછી હજી બે છે ખેદ સમજાય છે ખેદ ખિન્નતા થાય ને ખેદ એટલે દુઃખ આકુરતા ખેદ અફસોસ સમજાય છે અને છેલ્લે સ્વેદ એટલે પસીનો બરાબર તો આ રીતે અઢાર દોષથી આપણા દેવાદી દેવ એવા અરિહંત પરમાત્મા કેવા છે રહિત છે બરાબર તો આ અઢાર દોષનો અભાવ થઈ જાય છે હવે આપણે આગળ વધીએ હવે આનાથી આગળ સૌથી પહેલા આપણે જે 13મા સ્થાનની પરિભાષા છે લખીએ જો પરિભાષા કેટલી સરસ આવી છે પરિભાષામાં ઘણી બધી ચર્ચા આપણે કરી લીધી છે એટલે તમને એકદમ સરળ પડશે સમજવામાં જ સૌથી પહેલા લખો પરિભાષામાં જો હું બોલું છું તમને સાંભળતા સમજાઈ જશે એનો અર્થ એટલો સરળ ઘાતી ચતુષ્ક કે શય કે કાલવે ઘાતી ચતુષ્ક એટલે ચાર ઘાતી કર્મનો શય ઘાતી ચતુષ્ક કે શય કે કાલવે હવે બહુ સરસ શબ્દ આવે છે જો ઓદૈક અજ્ઞાન નાશક કયું અજ્ઞાન નાશક એટલે અજ્ઞાન ના બે પ્રકાર છે આપણે લેશું હમણાં આ પરિભાષામાંથી જ આપણે અર્થ લેશું અજ્ઞાન ના બે પ્રકાર છે એમાં બારમા ગુણસ્થાન નો ક્ષય થતા ને તેરમા ગુણસ્થાન ના પહેલા સમયે કયા અજ્ઞાન નો ભાવ થાય છે? ઔદૈક અજ્ઞાન નાશક. પેલા લખી લો પરિભાષા, ઘાતી ચતુષ કે ક્ષય કે કાલ મે ઔદૈક અજ્ઞાન નાશક તથા, હવે શબ્દ જો કેટલો સરસ છે, અસહાય. કેવો? અસહાય નો અર્થ શું થાય? કરશું આપણે ઉભારો, વિચારો થોડું. અસહાય કેવલ જ્ઞાન આદિ, કેવલ જ્ઞાન ને કીની ઉપમા આપી? અસહાય છે, કેવલ જ્ઞાન અસહાય, 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 એનું ભાવવાસન થાય છે. અસહાય નો પણ બે અર્થ થાય, એક તો અસહાય એટલે કે જે કોઈના સહારા વગર બિચારા અસહાય છે, એક એ સેન્સમાં થાય ને અસહાય. અને અહીંયા કેવળ જ્ઞાન આદિ કેવા છે એ ભાવ કેવો છે? અસહાય. અસહાય નો અર્થ શું થાય? કે એ કેવળ જ્ઞાન ને કોઈ પણ પર દ્રવ્યની નિમિત્તની ઇન્દ્રિયની કોઈ પણ સંયોગની જરૂરત નથી પ્રણમન માટે, એને કહેવાય અસહાય. જેવો આપણો કેવળ જ્ઞાન સ્વભાવ છે, જે આપણે કેવળ જ્ઞાન સ્વભાવથી કેવા છે, સ્વભાવ આપણો કેવો છે બધાનો? અસહાય છે ને, સ્વભાવને કોઈની સહાયતા છે, કોઈના કારણે સ્વભાવ છે. અરે જલ્દી બોલો, કોઈની અપેક્ષાથી સ્વભાવ છે, નિરપેક્ષ છે ને, અસહાય છે ને. એવી રીતના અસહાય કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થતી કેવળ જ્ઞાન આદિ નવ લબ્ધિ પણ કેવી છે? અસહાય. આનો તો આનંદ લો તો મજા આવે. શબ્દના ઓલામાં નહીં પડતા, એનો ભાવ વાસન કરજો કે ઓ હો, આ કેવળ જ્ઞાન એક સમયનું પરણમન, જ્ઞાન ગુણની પરિપૂર્ણ દશા, ત્રણ લોક ત્રણ કાળના સમસ્ત પદાર્થને એક સાથે એક સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળું કેવળ જ્ઞાન એક સમયને પર્યાયની સામર્થ કેવી? કે અસહાય, કોઈના સહાયતા વગર એ કેવળ જ્ઞાનનું પરણમન થાય. બરાબર? તો ઘાતી ચતુષ્ક કે ક્ષય કે કાલ મે ઔદૈક અજ્ઞાન નાશક તથા અસહાય કેવળ જ્ઞાન આદિ નવલબ્ધિ સહિત, આવી ગયું, નવલબ્ધિ સહિત હોને પર પરમાત્મ સંજ્ઞા કો પ્રાપ્ત, કઈ સંજ્ઞાને પ્રાપ્ત થયા હવે? પરમાત્મ સંજ્ઞા કો પ્રાપ્ત જીવ કી, હવે જો પૂરી થાય છે પરિભાષા, સંયોગ સહિત, સંયોગ ને યોગ સહિત, સોરી યોગ સહિત. કેવા સહિત છે અજીન? તેરમા ગુણસ્થાનમાં શું છે અજીન? યોગનું કંપન છે. તેરમા ગુણસ્થાનમાં હજીન અઘાતી કર્મનો ઉદય છે, પ્રતિજીવી ગુણોનું પરિપૂર્ણ શુદ્ધ પ્રણમન થયું નથી અને અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ છે. તો યોગ સહિત વિતરાગ દશા કો, યોગ સહિત વિતરાગ દશા કો ક્યા કહેતે હૈ? સંયોગ કેવડી ગુણસ્થાન કહેતે હૈ. આવી ગયું, સમજાયું? તો અજ્ઞાન, અહીંયા કયું અજ્ઞાન આવ્યું? એક્સેલન્ટ, વેરી ગુડ. કયું અજ્ઞાન નો અભાવ થયો? ઔદૈક અજ્ઞાન. ઔદૈક અજ્ઞાન, અજ્ઞાનના બે ભેદ છે, ખ્યાલ છે? અજ્ઞાનના બે ભેદ કયા કયા ભેદ છે? વેરી ગુડ. એક તો જો સાંભળો, મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી સંશય આદિ વિપરીતતા લીએ હુએ વ્યક્ત જ્ઞાન કો, જેમાં સંશય, વિપરીતતા, વિપર્ય, સંશય અને અનભ્યવસાય ત્રણ દોષ છે ને, ઇન શોર્ટ મિથ્યા દર્શન સાથેનું જે જ્ઞાન છે એ અજ્ઞાન. એટલે કે મિથ્યા જ્ઞાન, અજ્ઞાનના બે ભેદ કહું છું, એક મિથ્યા જ્ઞાન અને એક ઔદૈક અજ્ઞાન. ચલો બોલો મારી સાથે જલ્દી, અજ્ઞાનના કેટલા ભેદ છે? બોલો કેટલા છે અજ્ઞાનના કેટલા ભેદ? એક મિથ્યા જ્ઞાન અને એક ઔદૈક અજ્ઞાન. ચલો જલ્દી, મિથ્યા જ્ઞાન અને ઔદૈક અજ્ઞાનમાં શું ફરક છે? જલ્દી, બહુ માર્મિક છે આ પોઈન્ટ. જલ્દી, પહેલા મિથ્યા જ્ઞાન જશે કે પહેલા ઔદૈક અજ્ઞાન જશે? પહેલા મિથ્યા જ્ઞાન જશે કે ઔદૈક અજ્ઞાન? મોક્ષ માર્ગમાં મિથ્યા જ્ઞાન બાધક છે કે ઔદૈક અજ્ઞાન? મોક્ષ માર્ગમાં મિથ્યા જ્ઞાન બાધક છે કે ઔદૈક અજ્ઞાન? મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશિત જ્ઞાન, વિપર્યયરૂપ જ્ઞાન, મિથ્યા દર્શન સહિતનું જ્ઞાન, મોહ સહિતનું જ્ઞાન. કોઈ સમજાય છે કે જે ગેને જોવે છે, જે પર પદાર્થને જોવે છે, જે પર પદાર્થ એની પર્યાયમાં ઝલકે છે, પર પદાર્થમાં શું કરી લે છે, અને એકત્વ સહિતનું જ્ઞાન એ બધું કેવું? મિથ્યા જ્ઞાન કયા ગુણસ્થાન સુધી હોય? જલ્દી, મિથ્યા જ્ઞાન કયા ગુણસ્થાન સુધી હોય? एक थी त्रण बे अने त्रण ने गौण करो तो पहला गुणस्थान में मिथ्या ज्ञान एनो अभाव थता चौथु गुणस्थान प्रगट थाय छे सम्यक ज्ञान नी प्राप्ति थाय छे स्व पर ने जेम छे एम जाणवानुं ज्ञान अंदर थी प्रगट बराबर हवे सम्यक ज्ञान प्रगट थया पछी कया गुणस्थान सुधी बीजा प्रकार नु अज्ञान रहेशे पहला प्रकार नु अज्ञान नो तो अभाव थई गयो मिथ्या ज्ञान नो अभाव थई गयो सम्यक ज्ञान नी प्राप्ति थई गई हवे ओदिक अज्ञान ए कया गुणस्थान सुधी रहेशे बारमाना अंत सुधी हाँ बारमाना अंतिम सुधी सुरेशे ओदिक अज्ञान ओदिक अज्ञान नो अर्थ शुं थाय ओदिक अज्ञान एटले के अरे आत्मा ने तो जड़े छे आत्मा में तो डूबेला छे मुनिराज बारमा गुणस्थान में निर्विकल्प दशा छे आत्मा नो आनंद भोगवी रह्या छे पूर्ण सुख छे पूर्ण वितरागता छे पर ओदैक अज्ञान छे एनो अर्थ के हजी लोकालोक नु ज्ञान नथी लोकालोक ने एक साथे जानता नथी केवल ज्ञान नथी एने केवाय ओदैक अज्ञान केवल ज्ञान प्रगट नथी थयुं हजीन एटले ज्ञान केवुं छे हजीन एक ज्ञान विपरीत नथी पण ज्ञान अधूरु छे अपूर्ण छे विपरीतता ने अपूर्णता में फरक छे मिथ्या ज्ञान विपरीत ज्ञान छे अने ओदैक अज्ञान केवु छे अपूर्ण ज्ञान छे अने अपूर्ण ज्ञान हवे अपूर्ण क्या सुधी रहेशे अरे बारमा मां आव्या पछी एक अंतर मुराट माटे ए अपूर्ण ज्ञान पण केवु थई जशे तो पहला सेनो अभाव थाय विपरीत ज्ञान पची से अभाव थाय अपूर्ण ज्ञान नो एटले के ओदैक अज्ञान नो अने पछी सु प्रगट थाय केवल ज्ञान शिव भूति मुनिराज ने बारमा वनस्थान मां आवता केटलू ज्ञान हतु केटलू ओदैक अज्ञान हतु अरे नमोकार मंत्र पण याद नतुं रहेतुं एवं ओदैक अज्ञान हतु परंतु बारमा वनस्थान मां पूर्ण वितरागता ने भोगवता हता के नहीं बोलो पूर्ण सुखी हता के नहीं बोलो तो मोक्ष मार्ग में ज्ञान नी अधिकता ने ओचप एनी साथे सुखनो संबंध सम्यक ज्ञान साथे छे सुखनो संबंध तत्व निर्णय साथे छे सुखनो संबंध भेद ज्ञान साथे छे सुखनो संबंध स्वपरनी अने सात तत्वनी यथार्थ श्रद्धा साथे छे समझाय छे अरे बोलो चलो आगर तो थई गयु तो अज्ञान ना बे अर्थ थया अने असहाय ना पण बे अर्थ थया बोलो ख्याल आवे छे ने तो क्यारे पण पोताने असहाय मानवो कोण माने असहाय कोण माने जेनी संयोगाधीन दृष्टि रहेशे ए पोताने केवो मानसे आयु समझ में चलो हवे आ पण थई गयु हवे आगर जुओ हवे नाम जोईए केटला नाम होय छे अरियन परमात्मा ना कितना नाम वेरी गुड 1008 चार वस्तु आवे छे कोई कही सके चलो जल्दी 1008 चार वार आवे छे चार मां आवे छे 1008 नेत्र थी सौधर्म इंद्र 12 तीर्थंकर ने निहारे छे पहलू 1008 अरे समझाय छे के नहीं 1008 लक्षण सहित ए 12 तीर्थंकर नु शरीर होय छे 1008 लक्षण होय छे पॉइंट समझाय छे तो 1008 लक्षण 1008 नेत्र 1008 नाम थी सौधर्म इंद्र भगवान नी स्तुति करे छे 1008 भगवान ना नाम 1008 नेत्र 1008 लक्षण शरीर ना अने 1008 कर्षो द्वारा समझाय छे 12 तीर्थंकर नो मेरु पर्वत उपर अभिषेक करवामां आवे छे 1008 चार वार समझायुं ख्याल आवे छे 1008 चार वार जिनागममां आवे छे ख्याल आवे छे तो अहींया हवे 1008 नामनी वातमां 1008 नाम तो नहीं लईए चिंता नहीं करता परंतु एमांथी आपणे थोड़ा नाम लईए छे जो 1008 मांथी थोड़ा नाम कया कया आवशे पहला नाम लखो सात लईए सात बराबर छे ने आ तो 1008 नाम मांथी सात नाम लऊं छुं पछी बीजा सात प्रकार ना केवड़ी आवे छे ए आखू प्रकरण अलग छे एनी आपणे चर्चा आना पछी करवानी छे पहला आ सात नाम जो पहला नाम लखो जल्दी जल्दी सौथी पहलू नाम छे अरिहंत शुं छे नाम સમજાય છે ને? આ પ્રકરણ આખું સરળ છે, આમાં કોઈ કરનારી યોગ નું ગણિત નથી. સમજાય છે? એકદમ સરળ પ્રકરણ છે. ભાવ ભાષણ અંદર માં થવું જોઈએ, ભાવથી સમજો. ભક્તિ અને રૂચિથી પોતાના પરમાત્માનું સ્વરૂપ અંદર માં સમજીને જેવા પરમાત્મા છે એવો જ હું છું એનો નિર્ણય કરશું તો 13મું ગુણસ્થાન ભણ્યા સાર્થક કહેવાય. બરાબર? સૌથી પહેલું નામ છે અરિહંત. અરિહંત એટલે મિથ્યાત્વ અને ક્રોધ આદિ વિભાવ ભાવરૂપ શત્રુનો. અરિ 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 એટલે અને હંત એટલે એનો નાશ કરવા વાળા. બરાબર? તો મોરા દ્વેષ રૂપી વિભાવ રૂપ શત્રુનો નાશ કરવા વાળા કોણ છે? અરિહંત. હવે બીજું નામ જુઓ. બીજું નામ છે અરહંત. આ બધા નામો આવે છે અરહંત. અરહંત નો અર્થ શું થાય? જો સર્વ જીવો સે પૂજનીય. સમજાય છે? બધા જીવો થી જે પૂજનીય છે, જેની પૂજા બધા જીવો કરે છે, ઇન્દ્ર કરે છે, ચક્રવર્તી કરે છે. સમજાય છે? જે સર્વ જીવો સે પૂજનીય એવમ આદર્શ હે ઉને અરહંત કહેતે હૈ. પૂજનીય અને આદર્શ છે એ અરહંત. બરાબર? હવે આ આચાર્ય કુનકુન ને અપને ગ્રંથો મેં મુખ્ય રીતિ સે અરહંત શબ્દ કા પ્રયોગ કિયા હૈ એ અહીંયા લખ્યું છે, ખાલી તમને જણાવ્યું. હવે ત્રીજું નામ અરુહંત. અરુહંત પણ આવે છે જિનકા પુનઃ જન્મ રૂપ સે ઉત્પન્ન હોના નષ્ટ હો ગયા. જે જન્મ મરણ થી રહિત થઈ ગયા. સમજાય છે? હવે પાછો સંસારમાં જન્મ લેવાના નથી એવા જન્મ મરણ થી રહિત પરમાત્માનું એક નામ શું છે? અરુહંત. કેટલા થયા? અરે બોલો જલ્દી જલ્દી આગળ. હજી બહુ બધી સરસ સરસ વાતો છે. સમો શરણ ની વાત છે અને આ આઠ પ્રકાર સાત પ્રકારના કેવડી ની વાત છે. ગમનાગમન કાળ બધી જ વાત આવવાની છે. જલ્દી આગળ. શું કીધું પેલા? ત્રણ નામ હરિહંત અરહંત. હવે બીજા સરળ છે. જો સંયોગી જીન એક નામ છે. સંયોગી જીન જીનેન્દ્ર ભગવાન યોગ સહિત હોતે હૈ. બરાબર? યોગ સહિત છે ને? યોગ નું કંપન છે. અજીન કંપન છે. યોગ ગુણ ની અશુદ્ધતા છે અજીન. એટલે સંયોગી જીન. આગળ સકલ પરમાત્મા આવ્યું. આ તો કલ એટલે શરીર. શરીર સહિત હોવા છતાં પણ કેટલું સરસ આમાંથી શીખવા મળે છે કે શરીર સહિત છે પણ કેવા થઈ ગયા? પૂર્ણ વિતરાગી, પૂર્ણ સર્વજ્ઞ, નવ લબ્ધિ, ચાર અનંત ચતુષ્ટય રૂપ નિર્મલ દશાઓ પ્રગટ થઈ ગઈ. એનો અર્થ શું થયો? શરીર એ મારી અંતરંગ શુદ્ધ પરણતી પ્રગટ કરવા માટે રંચ માત્ર પણ બાધક નથી. આ સાક્ષાત એક ઉદાહરણ આપણી સામે અરિયંત પરમાત્મા છે, જે આપણને કહે છે કે જો હું શરીરની વચ્ચે છું, જો શરીર સહિત છું, જો આ કર્મના ઉદયની વચ્ચે છું, ચાર અઘાતી કર્મનો ઉદય છે, સમોશનની રચના કુબેર કરે છે ઇન્દ્રની આજ્ઞાથી, ઓમ ધ્વનિ છૂટે છે, વિહાર કરે છે. પોઈન્ટ સમજાય છે? આ બધું યોગોનું કંપન છે. અજીન ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મ છે, નો કર્મનો સદભાવ છે. બધું હોવા છતાં પણ આત્માની દ્રષ્ટિ કરવા વાળો જીવ, આત્મામાં ભરેલી નિધાન નિધિ વૈભવ એ બધું પ્રગટ કરવામાં સમર્થ છે આપણને સાક્ષાત અરિયંત પરમાત્મા કે. અને આપણે શું માનીએ જરા? આજે તો જરાય મન કેમ? આજે તો જરાય મજા ખ્યાલમાં આવે છે? તો શરીરના લક્ષથી જે અંદરમાં મોહ હોય, એટલે શરીર દુઃખનું કારણ નથી. શરીર પ્રત્યેનું તારું એકત્વ, તારું મમત્વ, તારું કર્તૃત્વ, તારું પોતાપણોનો જે અંદરનો ભાવ છે એ ખરેખર દુઃખનું કારણ છે. આપણને અરિયંત ભગવાન શીખડાવે. સિદ્ધ ભગવાન પણ ઘણું શીખડાવશે, અરિયંત ભગવાન પણ ઘણું શીખડાવે છે. શીખવાનું તો આપણે છે ભાઈ. પ્રણમન આપણા અંદરમાં થવું જોઈએ. હવે એવો પુરુષાર્થનો ઉપાડ થવો જોઈએ. હવે તત્વ નિર્ણયમાં ઉપયોગ શક્તિ વીર્ય સમય નહીં લાગે અને આ બધી દશાઓ મારા અંદરમાં પડી છે એને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ નહીં કરીએ અને ભવ અમને આમ ચાલ્યો ગયો તો ક્યાંય રખડવા ચાલ્યા જશે? બોલો, અનંતી અરિહંતની દશાઓ ક્યાં પડી છે? અરે ભૂલો, અનંતી સિદ્ધ દશાઓ ક્યાં પડી છે કે નહીં? તો નીકળશે કે નહીં? એમાંથી પ્રગટ થશે કે નહીં? એ શક્તિની વ્યક્તિ થશે કે નહીં? પણ ક્યારે થશે, કોને થશે, કેવી રીતના થશે કે જે એવા સ્વભાવનો નિર્ણય કરે. ચલો જલ્દી. શું કીધું? સંયોગ કેવળી સકલ પરમાત્મા. હવે આગળ કેવલી ભી કહેતે હૈ. જીવ કેવળ જ્ઞાન સહિત હો ગયા એટલે એક નામ કેવળી. અરિયન પરમાત્મા કેવળ જ્ઞાન સહિત થઈ ગયા એટલે કેવળી કેવળ જ્ઞાન થી મુખ્યતા સે હિ અરિહંત પરમાત્મા કો પરમ જ્યોત ભી કહેતે હૈ સમજાય છે આદિ અનેક નામો છે પરમ જ્યોત કેવળી સકલ પરમાત્મા સંયોગ જીન સંયોગ કેવળી સંયોગી જીન અરિહંત અરુહંત અરહંત ત્રણ સમજાયા અરિ અરુ અર આ ત્રણેયના પણ આપણે અર્થ છે ચલો હવે એક ઇન્ટરેસ્ટિંગ વિષય લઈને પૂરો કરીએ આપણે આજનો ક્લાસ ઘણી બધી ચર્ચા હજી બાકી છે પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ વાત લઈએ સાત પ્રકારના કેવડીના ભેદ આવ્યા છે જીનાગમમાં સાત પ્રકારના કેવડી એટલે અરિહંત દશામાં સાત પ્રકારથી એ ભેદ આવ્યા છે એની આપણે ચર્ચા કરી કોઈને ખ્યાલ છે પેલા સાત નામ નહીં નામ તો સાંભળ્યા હશે હા વેરી ગુડ ચલો જલ્દી સૌથી પહેલા ક્રમસર જોઈએ સૌથી પહેલા નામ લખો જલ્દી સમય થઈ ગયો છે મુખ કેવડી નામ લખાવું છું પહેલા ઓકે મુખ કેવડી એના પછી આવશે મુખ એટલે મૌન કેવડી મૌન પણ કહી શકો મુખ કેવડી એના પછી આવશે અંતઃકૃત કેવડી જ્યાં એક એક એના ભેદનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ સાંભળશું તો આપણને ખરેખર આપણા સ્વભાવની મહિમા આવશે અંતઃકૃત કેવડી પુરુષાર્થની મહિમા આવશે જીવોના પુરુષાર્થની મહિમા આવશે કે અંતકૃત પણ કેવી રીતના અંતકૃત કૃત કૃત કૃત્ય આપણે કહીએ ને કૃત કૃત્ય થઈ ગયા અંત એટલે કે અંદરમાં પડેલા કર્મ વિભાવ બધાનો અભાવ કરીને અંતકૃત કેવડી થઈ ગયા બીજો ત્રીજો ભેદ એક્સેલન્ટ વેરી ગુડ ઉપસર્ગ કેવડી ખ્યાલમાં છે ત્રણ થઈ ગયા જલ્દી ત્રણ નામ નહીં બોલો તો નહીં ચાલે જલ્દી બોલો મુખ કેવડી અંતકૃત કેવડી તમને ખબર છે આમાં એક બહુ સરસ વાત આવી છે હું આખું એક પ્રકરણ બહુ ડિટેલમાં બે અઠવાડિયા પછી લેવાની છું આખું ડિટેલમાં કાલે મને મળ્યું બધું અને મને ખરેખર ભાવ થઈ ગયો મેં ઘરે પણ વાત કરી હતી કે મેં આ લેવા જેવું છે આખું સમોશરણનું વર્ણન અને એમાં એક વાત મેં વાંચી જેવું હમણાં કીધા વગર નથી રહી શકતી કે સમોશરણમાં જે જીવ આવે અને સમોશરણમાં જેટલી વાર પણ જીવ બેઠો હોય ને એને એક ઝપક પણ ના આવે સોરી સમોશરણમાં હવે અગર આપણે આ મંદિર મારે નથી કેવું સમજી જાઓ કાલે મને ખરેખર આપને વિચાર્યો મેં સ્વામીભાઈ સાથે ચર્ચા પણ કરી કે સ્વામીભાઈ આ પોઈન્ટ તો કહેવાની છું કે અગર આપણે માનતા હોય કે આપણે વિધેય ક્ષેત્રમાં વિરાજમાન સીમંદર ભગવાન જે સાક્ષાત ત્યાં છે એ જ ભગવાનને આપણે અહીંયા લાવીને વિરાજમાન કર્યા છે અને આ સમોશરણ છે તો જ્યાં સુધી સમોશરણમાં બેઠા છો ત્યાં સુધી કોઈને ઝપક પણ પલકવી ન જોઈએ પલક પણ ઝપકવી ન જોઈએ કારણ કે સમોશરણમાં કોઈને નિદ્રા નો આવે પણ નહીં સાંભળો કોઈને નિદ્રા નો આવે એ કેટલા બધા અદભુત સમોશરણમાં એ બધા પોઈન્ટનું વર્ણન અદભુત છે એની આપણે ચર્ચા બે આ એકવાર આ પ્રકરણ પતિ જશે પછી આપણે લેશું ચલો જલ્દી કેટલા થયા અરે બોલો કયા મુખ કેવડી અંતકૃત કેવડી અને ઉપસર્ગ કેવડી ત્રણ થઈ ગયા હવે સમુદ્ઘાત કેવડી મને સાત પ્રકારના સમુદ્ઘાતના ભેદ પણ મળ્યા સમજાય છે સાત પ્રકારના સમુદ્ઘાત છે એની પણ ચર્ચા કરવી છે બહુ સરસ છે એમાંથી એક ભેદ આ છે કેવડી સમુદ્ઘાત એટલે સમુદ્ઘાત કેવડી કે કેવડી સમુદ્ઘાત જે કેવું એ કહી શકો બરાબર હવે આગળ ત્રણ પંચકલ્યાણક વાળા તીર્થંકર પછી ત્રણ કલ્યાણક વાળા તીર્થંકર અને છેલ્લે આવશે બે કલ્યાણક વાળા તીર્થંકર આ તો બધાને ખબર છે કે ભરત ક્ષેત્રમાં પંચકલ્યાણક વાળા તીર્થંકર નો જ અવતાર અને વિદેહ ક્ષેત્રમાં બે અને ત્રણ કલ્યાણક વાળા તીર્થંકર પણ થાય છે એવી પ્રથા વિદેહ ક્ષેત્રમાં છે પણ ભરત ક્ષેત્રમાં તો બધા જ નિયમથી પંચકલ્યાણક વાળા તીર્થંકરો થાય છે આવી ગયું ચલો મુખ કેવડી નો એકદમ સરળ આપણે અર્થ કરીએ છીએ સમય થઈ ગયો છે પાંચ મિનિટમાં પૂરું કરું મુખ કેવડી એટલે કેવળ જ્ઞાન થયા પછી ઓમ ધ્વનિ દિવ્ય ધ્વનિ ન છૂટે અને એ મૌન સાધના એટલે કે મૌન રૂપે રહીને એ અરિહંત ભગવાન અરિહંત માંથી સિદ્ધ થઈ જાય એને કહેવાય મુખ કેવડી એટલે અરિહંત અવસ્થામાં તેરમાં ચૌદમાં ગુણસ્થા ચૌદમાં તો એને ઓમ ધ્વનિ ને એને ઉપદેશ નો હોય ચૌદમાં ગુણસ્થાનમાં ઉપદેશ ન હોય ચૌદમાં ગુણસ્થાનમાં યોગ ન હોય ચૌદમાં ગુણસ્થાનમાં જીવ સ્થિર થઈ ગયો કારણ કે ચૌદમાં ગુણસ્થાનનો તો કાર જ કેટલો છે એ આપણે લેશું બરાબર તો તેરમાં ગુણસ્થાનમાં એવું પણ અને કે ઘણા બધા અરિહંત એવા હોય કે ઉપદેશ આપ્યા વગર ઉદ્દેશ્ય પ્રવચન આવે છે ને ઘણી વાર. કેટલા જીવો એવા છે કે જે જીવો મોક્ષ વાયા ગયા અને દુનિયાને ખબર પણ નથી. ને આપણે તો પેલા નહીં પેલા જરા ખ્યાલમાં આવે છે, ખબર પણ નથી કે આ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, મુનિ થઈ ગયા, ટપક શ્રેણી માંડી મોક્ષ વયા ગયા, અરિહંત થઈ ગયા, સિદ્ધ થઈ ગયા અને અનંત કાળ સુધી નવે સિદ્ધાલયમાં આવ્યા બાદ સુખ ભોગવશે એવા અનંત જીવ થઈ ગયા અને દુનિયાને ખબર નથી એવા પણ જીવો છે. ખ્યાલમાં આવે છે? એટલે જ તો કૃપાળુજીએ કીધું ને, લોક પ્રસિદ્ધિ એ મને આત્મામાં જવામાં બાધક. ખ્યાલ આવે છે? એક એક વસ્તુ આપણે શીખવાની છે. મુખ્ય અંતર્કૃત કેવી, શું ગજબ છે અંતર્કૃત કેવડી. શું આવ્યું કે કોઈ મુનિરાજ અંતર્કૃત કેવડી જલ્દી, કોઈ મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન છે. હવે ધ્યાનસ્થ અવસ્થામાં છે અને કોઈ પૂર્વનો વેરી આવીને એ મુનિરાજને સમુદ્રમાં, અગ્નિમાં કે પહાડ પરથી ફેંક દેતે હૈ, પહાડ પરથી ફેંકે છે અને એ મુનિરાજ અગ્નિમાં પહાડ પરથી ફેંકતા નીચે કે સમુદ્રમાં નીચે પ્રવેશ પામતા પહેલા એ જે આત્મા છે શરીર નીચે પડે એની પહેલા વચ્ચેથી જ એ આત્મા જે નિર્વિકલ્પ અવસ્થામાં ઝૂલતા હતા, મુનિ અવસ્થામાં હતા, એવો પુરુષાર્થનો ઉગ્ર વેગ અંદરમાં વધ્યો, ધારા ઉત્કૃષ્ટપણે ઉપડી કે એ છઠ્ઠા સાતમા શપક શ્રેણી માંડી આઠ નવ દસ બાર તેર ચૌદમું ગુણસ્થાન આવીને એ જીવ સિદ્ધાલયમાં વિરાજમાન થઈ જાય છે અને શરીર પછી નીચે પડે છે. વિચાર કરો, અહીંયાથી ઘરે કેટલી વારમાં જઈ શકો? અરે અહીંયાથી ઘરે જતા કેટલી, તમારા ઘરે જતા કેટલી વાર બા, તમારા ઘરે જતા કેટલી વાર લાગે? પંદર મિનિટ તો લાગે ને, પંદર મિનિટ તો લાગે ને. અરે શું પંદર મિનિટ, અહીંયાથી બેઠા બેઠા ઘરે પહોંચી જાય કે ને ઉપયોગ? હા હું તો આત્માની વાત કરી ને, આત્મા ઉપયોગ મળી છે તો તમે શરીરને પોતાનું આપણે માનીએ છીએ તો આપણી ભૂલ છે. ક્યાં મને જ લાગે પંદર મિનિટ ઉપયોગ, ભલે તું ઉપયોગ માન છે કે નહીં ભાઈ, તો એટલો ઝડપથી ઉપયોગ પરિવર્તિત થઈ શકે કે નહીં? એવી રીતના ઉપયોગ એટલો ઝડપથી સ્વરૂપમાં જામી ગયો, રમી ગયો, સ્થિર થઈ ગયો. ખ્યાલ આવે છે કે કેવડિયા નહીં, સિદ્ધ અંતકૃત કેવડી અને ઉપસર્ગ કેવડીમાં ફરક છે. ઉપસર્ગ કેવડી, હવે એની પછીનો ભેદ, ઉપસર્ગ કેવડીમાં ઉપસર્ગ થાય છે, સમજાય છે? જેવી રીતે પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ થયો, સમજાય છે? પાર્શ અંતકૃત કેવડીમાં આવશે, ઉદાહરણ પાંડવો, પાંડવ આવશે અંતકૃત કેવડીમાં અને પાર્શ્વનાથ ભગવાન આવશે ઉપસર્ગ કેવડીમાં. કે કમટના જીવે ઉપસર્ગ કર્યો અને પાર્શ્વનાથ મુનિરાજને ઉપસર્ગના કાળમાં કેવળ જ્ઞાન થયું ભાઈ, કેવળ જ્ઞાન થયું. સિદ્ધ નથી થયા પાર્શ્વનાથ ભગવાન, કારણ કે કોઈ પણ તીર્થંકરનો જીવ એમને સિદ્ધ નહીં થાય. અને તીર્થંકરના જીવે તો તીર્થની સ્થાપના કરવી છે, તીર્થની સ્થાપના કરનાર છે. બોલો, આપ ગુરુદેવશ્રી સાથે જયારે તીર્થંકર થશે ત્યારે એમની સાથે આપણે મોક્ષમાં, જેને જો હાથ ઉપર કરો, જલ્દી હાથ ઉપર કરો, અડધાને તો હાથ ઉપર થયા નથી, લાગે છે નથી જેવું ભાઈ. જેને ગુરુદેવશ્રી તીર્થંકર જયારે થશે એમની સાથે મુનિ દીક્ષા ધારણ કરીએ સમોશરણમાં, કોને એમની સાથે સિદ્ધ થવું છે બોલ? અરે તીર્થંકર નો જીવ આમને આમ સિદ્ધ નહીં. તીર્થની સ્થાપના, ઉપદેશનું પ્રવર્તન, ચાર અનુયોગમય વાણી, એ બધું નીકળ્યા વગર તો ઉપસર્ગ કેવડી, સમજાયું? ઉપસર્ગના કારણમાં કેવળ જ્ઞાન થાય. અંતકૃત કેવડીમાં ઉપસર્ગ થયો, કેવળ જ્ઞાન થઈ ગયું, અરિહંત દશા થઈ ગઈ અને સિદ્ધ થઈ ગયા. ગુફા વિશે, પહાડ વિશે, નગર નગરી વિશે, ઉર્ધ્વલોક મધ્યલોક પાતાલોક વિશે વિરાજમાન કૃત્રિમ, સમજાય છે? ખ્યાલ આવ્યું? હવે આગળ સમુદઘાત કેવડી. ચલો હવે આપણે, સમય એકચ્યુઅલી થઈ ગયો છે તો હવે આપણે સમુદઘાત કેવડી, પંચ કલ્યાણક, ત્રણ કલ્યાણક અને બે કલ્યાણક વાળા તીર્થંકરોની આપણે ચર્ચા પછી કરશું. એના સાથે ઘણી બધી ચર્ચા હજી તેરમા ગણસ્થાનની બાકી છે. ગમના ગમન છે, પછી કાર છે, સમ્યક્ત્વ, ચારિત્ર, એ બધી હજી ચર્ચા બાકી છે, એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. નિજ નિધિ નિજ મેં બતાઈ યહ અનંત ઉપકાર હૈ,
इस खेलिए जिनवाणी मात को वंदना शत बार, इस खेलिए जिनवाणी मात को वंदना शत बार।
बोला भक्तों ने मौन इंद्रा माती जगाव नारी समता रसनु पान कराम नारी अनेकान मई नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो केटलू धीमू जय। आज आप अरियंत परमात्मा नु स्वरूप समझ्या ने केटलू धीमू जय। बोला भक्तों ने अनंत उपकारी काम गुरु देव नो। थैंक यू।